તારીખ 15/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 385 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 324
પ્રશ્ન 385 ક્રમબદ્ધ પર્યાયનો વિષય પર્યાય વિષયક હોવા છતાં પણ દ્રવ દ્રષ્ટિ સાથે એનો સંબંધ કેવી રીતે છે, એટલે કે દ્રવ દ્રષ્ટિ ઉપર કેવી રીતે જવાય છે. વિષય પર્યાયનો હોવા છતાં એમાંથી દ્રવ દ્રષ્ટિ કેવી રીતે થાય? પર્યાયના વિષયમાં તો પર્યાયની ચર્ચા હોય અને પ્રયોજન તો દ્રવ દ્રષ્ટિ કરાવવાનું છે, તો ગુરુદેવ આ વિષય કેવી રીતે દ્રવ દ્રષ્ટિ ઉપર લઈ જતા હતા, આ પ્રશ્ન છે. તો કે પર્યાય દ્રવ દ્રષ્ટિ કરવાના મુખ્યતાથી જ એમ કહેતા હતા કે તું દ્રવ દ્રષ્ટિ કર અને પર્યાયની બુદ્ધિ કે પર્યાય દ્રષ્ટિ છોડ, એ તો એના ક્રમમાં જે થવાની છે તે થવાની છે. કોઈ પણ મુદ્દો હોય તો એના હંમેશા બે પાસા હોય છે, કાં એની ઉપાદેયતા ને કાં એની હેયતા. કાં ઉપાદેય પણ કહેવા માગે છે, કાં હેય પણ કહેવા માગે છે. એમ ક્રમબદ્ધ પર્યાયની વાત આવી તો ક્રમબદ્ધ પર્યાયને મુખ્ય કરાવવા માગે છે કે પર્યાયને ગૌણ કરાવવા માગે છે? પડખા તો બે ઊભા થાય ગમે એ મુદ્દામાં. તો કે અહીંયા પર્યાયને ગૌણ કરાવવાનો આશય છે, એ અભિપ્રાયથી એ વિષયની ચર્ચા ચાલે છે. નીચે વચ્ચેથી લેવાનું છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ એનાથી એમ એને આગળનો વાક્ય લઈએ. ક્રમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે વાંધો છે લોકોને આ વિષયમાં અસમાધાન થાય છે, વાંધો એટલે અસમાધાન થાય, કે પર્યાય ક્રમબદ્ધ હોય તો પુરુષાર્થ કરીને પર્યાયને શુદ્ધ કરવી, પુરુષાર્થ કરીને દોષનો પર્યાયનો એ દોષવાળી પર્યાયનો અભાવ કરવો, નાશ કરવો, એ વાત નિષેધ થઈ જાય છે, એ વાત રહેતી નથી અમારી. ત્યારે એમણે એ સ્થાપ્યું કે ક્રમબદ્ધનો વિષય છે એને પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. ગુરુદેવ તો એમ પણ કહેતા કે પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર કરવો એમાં પણ પુરુષાર્થ છે, કેમ કે એમાં સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરવો પડશે. તારે અનાદિ અનંત પર્યાયો ક્રમબદ્ધ છે એમ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે, અનાદિ અનંત પણ કાંઈ સદમસ્તના જ્ઞાનમાં જણાતું નથી, તો તારે સર્વજ્ઞનો સ્વીકાર કરવો પડશે. સર્વજ્ઞને માનીશ તો સર્વજ્ઞ સ્વભાવી આત્માને માનવાનો વારો આવશે. તો પર્યાયની ક્રમબદ્ધતાના સ્વીકારમાં પણ પુરુષાર્થ સહિત જ એ સ્વીકાર થાય છે, વગર પુરુષાર્થે તો એનો સ્વીકાર થતો નથી. તને પુરુષાર્થનો પ્રશ્ન ઉપડ્યો કેમ, પીઠો કેમ એમ કે છે, ત્યાં સુધી વાત લેતા હતા. અહીંયા પણ એમણે સંક્ષેપમાં એ વાત લીધી છે કે ક્રમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે, પુરુષાર્થ વગર ક્રમબદ્ધ માનવાની વાત નથી. હા, એનો કલ્પેલો પુરુષાર્થ નહીં, હું આમ કરું ને આમ કરું આમ કરું આમ કરું, એ પુરુષાર્થ નહીં. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પૂરતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. હવે કેવી રીતે? કે જે જીવને પોતા તરફનો સ્વભાવ તરફનો પુરુષાર્થ ઉપડે કે અને હું જ્ઞાયક સ્વભાવી છું એમ પ્રયાસથી અસ્તિત્વ ગ્રહણ કરે ત્યારે એને પર્યાયની ક્રમબદ્ધતાનું યથાર્થ જ્ઞાન થાય. યથાર્થ એટલે શું? કે પર્યાયની ક્રમબદ્ધતા જાણતા એની ગૌણતા આવે તેની યથાર્થતા છે. અથવા સ્વભાવની અપેક્ષા થઈ જે પુરુષાર્થમાં, અથવા સ્વભાવ અપેક્ષિત જે પુરુષાર્થ થયો એમાં પર્યાય ઉપેક્ષિત થઈ, એ તો ક્રમબદ્ધ છે. એ ઉપેક્ષિત થઈ તો ક્રમબદ્ધ છે. ત્યારે એ ઉપેક્ષિત અને ગૌણપણું, ઉપેક્ષિતપણું અને ગૌણપણું ક્રમબદ્ધના ન્યાયે, ક્રમબદ્ધના સિદ્ધાંતને અનુસરીને આવ્યું તે યથાર્થ, નહીતર યથાર્થ નહીં. માત્ર પર્યાયનો વિષય ક્રમબદ્ધ છે એમ જાણે અને પોતે પોતાના સ્વભાવ તરફ ન વળે અને પર્યાયની મુખ્યતા એમને એમ જળવાઈ રહીએ, એને પર્યાયની ક્રમબદ્ધતા સ્વીકારી નથી. અથવા પર્યાયનું કર્તૃત્વ રાખે, પર્યાયની બુદ્ધિ રહે અને પર્યાયને ક્રમબદ્ધપણે જ્ઞાનમાં સમજીને સંમત કરે તો પણ એને યથાર્થપણે એ સમજણ ક્રમબદ્ધ પર્યાયની કરી નથી એમ કહેવું છે. ફરીથી, જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ કહીને વજન દેવું છે. સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, એવા પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. એટલે એવા પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધનું જ્ઞાન સમજણ યથાર્થ છે. કેમ કે એવો પુરુષાર્થ હોય સ્વભાવ અપેક્ષિત, ત્યારે જ પર્યાયની ઉપેક્ષા રહે અને ત્યારે જ પર્યાય ગૌણ યથાર્થ પ્રકારે થાય અને ત્યારે પર્યાય બુદ્ધિ મટે, પર્યાય દ્રષ્ટિ મટે. સિદ્ધાંતમાં તો પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એવી પરિભાષા છે. પરિભાષા એટલે વ્યાખ્યા. મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા શું? કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા શું? કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એટલે સ્વભાવના પુરુષાર્થ સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય જ છે. અથવા સ્વભાવ તરફની ભીંસ હોય, પુરુષાર્થનું બળ હોય, ત્યારે સ્વભાવની પ્રાપ્તિ થાય છે. એ સિવાય સ્વભાવની પ્રાપ્તિ અથવા પ્રાપ્તિ એટલે અનુભવ નથી થતો. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી, અથવા પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ તે યથાર્થ ક્રમબદ્ધનું જાણપણું હોતું નથી. ભાષા ટૂંકી છે. પુરુષાર્થ વગરનું ક્રમબદ્ધ વિષયક જાણપણું યથાર્થ હોતું નથી. જેને સ્વભાવ સંબંધિત પુરુષાર્થ હોય એનું જ ક્રમબદ્ધ પર્યાયપણનું ન્યાય અથવા જાણપણું યથાર્થ છે. એટલે આમાં પુરુષાર્થનો સવાલ ઉભો નથી થતો એમ કે છે. એ જ કરી પર્યાયને ગૌણ કરી શકે ને એ પર્યાયની ક્રમબદ્ધતા યથાર્થ સ્વીકારે છે. કેમ કે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્વીકાર્યો તો એણે બીજા સર્વજ્ઞને જીનેન્દ્રને સ્વીકાર્યા અને તો એના જ્ઞાનને સ્વીકાર્યું તો એના જ્ઞાનના વિષયને સ્વીકાર્યો કે પર્યાયો ક્રમબદ્ધ છે. આમ થયું. એટલે પુરુષાર્થનો પ્રશ્ન અહીંયા અસ્થાને છે. શું બહુ સ્પષ્ટ સમજણ આપી છે? શું પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, કરતા બુદ્ધિ છોડ તો નાતા થઈ જા અને પુરુષાર્થ વગર નહીં થાય. અનુકૂળ પ્રતિકૂળ ઉદયો આવે અને જીવ જ્ઞાતા ભાવે રહે તો શું પુરુષાર્થ વગર રહે? હું તો માત્ર જાતા દ્રષ્ટા છું, કોઈ મને અનુકૂળ પ્રતિકૂળ નથી. જે કાંઈ ઉદય આવ્યો તે પૂર્વકર્મના કારણથી આવ્યો, તે મને વર્તમાનમાં જ્ઞેય માત્ર છે. મારે ઉદયને લાવવો નથી, મારે ઉદયને ટાળવો નથી, એ તો મને જ્ઞેય માત્ર છે. એમ જ્ઞાતા ભાવપણે માત્ર સાક્ષી ભાવપણે રહેવામાં ઘણો પુરુષાર્થ માગે છે, નહીતર પરિણામ ખેંચાયા વિના રહે નહીં. તો જ્ઞાતા થઈ જાય પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે. તું જ્ઞાતા રહીએ, તારી પર્યાય તો જ્ઞાતા ભાવે થઈ ગઈ ને, તારે પર્યાયની ક્યાં ચિંતા કરવાની રહી? જ્ઞેયની પર્યાય પરિણમવાની હોય તે પરિણમે, એના ક્રમબદ્ધમાં તું તારા યથાર્થ ક્રમબદ્ધમાં આવ્યો. આગળ શું કહેશે ખબર નથી, આપણે વાંચતા નથી અગાઉથી, પણ અમારે આ ચર્ચા થઈ હતી બેનશ્રીની પ્રત્યક્ષતામાં. એમણે બહુ સરસ ન્યાય આપ્યો હતો, હજી કંઈ ભૂલાતો નથી, અને વિશિષ્ટ રીતે ન્યાય આપ્યો કે જેને યથાર્થ પ્રકારે પર્યાય ક્રમબદ્ધ છે એનો સ્વીકાર થાય, એને પર્યાયનો ક્રમ શુદ્ધિનો જ હોય. શું લીધું એમણે? એના ક્રમમાં શુદ્ધિની પર્યાયનો ક્રમ એને ચાલુ થઈ જાય, આમ ક્રમબદ્ધ પર્યાય સવળું પરિણમે છે. કોઈ પ્રશ્ન એવો કર્યો છે એમ લાગે છે, ક્રમબદ્ધ સ્વીકારીએ એમાં એમ સ્વીકારીએ કે અમારી મિથ્યાત્વની ને અજ્ઞાનની ને રાગદ્વેષની ને મોહની પર્યાય ક્રમબદ્ધ છે, એમને ક્રમબદ્ધ પરિણામા કરે છે, એમને ક્રમબદ્ધ પરિણામ એમ અમે માનીએ તો હું વાંધો? ક્રમબદ્ધમાં એમ પરિણમવાનું છે, ક્રમબદ્ધમાં અમારો પુરુષાર્થ ઉપડવાનો ક્રમ નથી. અમારો પુરુષાર્થ નથી ઉપડતો એવું જ ક્રમબદ્ધ છે, એવો કોઈએ ક્રોસ ક્વેશ્ચન કર્યો છે. શું ત્યારે એમણે એમ કીધું, એવું નથી કે યથાર્થ પ્રકારે ક્રમબદ્ધનો સ્વીકાર કરનારને પરિણામનો ક્રમ શુદ્ધિનો જ હોય છે, એને અશુદ્ધિનો ક્રમ હોતો જ નથી. એના ક્રમમાં પુરુષાર્થ હોય છે, પુરુષાર્થ ઊંધો હોય એવું એનો પુરુષાર્થનો ક્રમ હોતો જ નથી, કેમકે યથાર્થ પ્રકારે પુરુષાર્થ સવળા પુરુષાર્થથી સ્વીકાર થાય છે, સર્વજ્ઞ સ્વભાવના સ્વીકારથી એ પુરુષાર્થ હોય છે. એ ન્યાય બહુ સરસ આપ્યો, આમાં લીધું છે કે ખબર નથી, જોઈએ આપણે. શું કે છે વિચાર તો એમાંથી જ આવ્યો કે તું જ્ઞાતા થઈ જા પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે. હવે તું જ્ઞાતા થયો એટલે તારી તો પર્યાય શુદ્ધિ નહીં થઈ ગઈ, પણ તેમાં દ્રવદ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવી જ જાય છે. જ્યાં દ્રવદ્રષ્ટિનો પુરુષાર્થ થાય ત્યાં પરિણામમાં શુદ્ધિનો ક્રમ ચાલુ થાય છે, ઉત્તરો ઉત્તર શુદ્ધિ વધતી જાય છે, એવો જ ક્રમ હોય છે. દ્રવદ્રષ્ટિ તો તારે જ કરવાની છે, દ્રવદ્રષ્ટિ કરવાની છે એવો વિવેક છે, કરતા બુદ્ધિ નથી એમાં વિવેક છે. આ એક વિવેકનો મુદ્દો એવો છે કે જો સરળતાથી લઈએ તો સીધું પડે, નહીતર ઊંધું પડે. જેમ કે કોઈ એમ કહે કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર છે એ પરદ્રવ છે, કે દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ છે ને તારું કુટુંબ એ સ્વદ્રવ છે, શું છે તારે? બતાવી કે તો જ્યાં સુધી હજેને તને તારા કુટુંબ પ્રત્યેનું પોતાપણું ઊંઘું છે ત્યાં સુધી તું દેવગુરુ શાસ્ત્ર તરફ ઢળવાનું ચૂકતો નહીં, એને પરદ્રવ્ય કરીને લઈશ તો તું સિદ્ધાંતનું અસરળપણે ગ્રહણ કરેશો અને એ તારો અવિવેક છે. પરદ્રવ્ય છે એ વાત સાચી, પરદ્રવ્યનું અવલંબન છોડાવીને સ્વદ્રવ્યનું અવલંબન લેવડાવે છે એ વાત સાચી, પણ તારી ભૂમિકામાં તો તને વિવેક હોવો જોઈએ. એના બદલે તું બીજી રીતે લઈ લે કે એ તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે યોગ જશે તો રાગ થવાનો, શુભરાગ થવાનો, શુભરાગ ઉપાદેય નથી, અમારે રાગ કરવો નથી, અમારે પરલક્ષ કરવું નથી, હામે હામી વાતો આવે છે. શું તો કોઈ ઊભો રહેતો? અહીંયા તો એને વિવેક કીધો છે, અહીંયા એને રાગ નથી કીધો, અહીંયા એને વિવેક કીધો છે. એ દર્શનમાંને ગાળે છે, એટલે સાચા નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. ગુરુદેવ પણ એમ કે પછી જ્યાં જે મુદ્દાની ચર્ચા ચાલતી હોય ત્યાં તે મુદ્દાની ચર્ચા ચાલે, પોતાના સ્થાનમાં બધી વાત છે અને એ બધી વાતનું કોર્ડિનેશન અને મેલ કરતાં આવડવો જોઈએ. જો મેલ ન કરે તો ક્યાંકનું ક્યાંક લગાડે, ક્યાંકનું ક્યાંક લગાડે, નુકસાન પોતાને થવાનું, શાંતિ નહીં મળે, ઉલટાનો ગૂંચવાશે, અસમાધાન થશે અને અશાંતિ વધશે. શાંતિ તો નહીં થાય, અશાંતિ વધશે. શું કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિ તો તારે જ કરવાની, એટલે સમ્યકપણે તો જીવ દ્રવ્ય પોતે પરિણમે છે. શું સમ્યકપણે તો જીવ દ્રવ્ય પોતે પરિણમે છે, કોઈ બીજો પરિણમાવે છે એમ નથી. અને પોતે પુરુષાર્થમાં ન હોય દ્રવ્ય દ્રષ્ટિના, ઊંધા પુરુષાર્થમાં ઊભો છે અનાદિનો, અને એના સ્વકાળે સમ્યક દર્શન થઈ જશે એમ કંઈ બનતું નથી. પુરુષાર્થ કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, કરે એવા ભાઈ એટલે એને કરતું તો એને વાંધો પડે, એટલે એને ભાઈ પુરુષાર્થ થાય, પુરુષાર્થ થાય તો દ્રવ્ય દ્રષ્ટિ થાય. પેલા દ્રવ્ય દ્રષ્ટિ કરે એમ આવ્યું, હવે થાય એમ આવ્યું, તો અંડરટોન તો સમજવો જોઈએ ને કે જે પરિણમન થશે તે સહજ જ થશે. અને એ સહજતા જ્યારે મુમુક્ષુની ભૂમિકામાં શરૂ થાય છે અને સહજ દશા કેળવાતી જાય છે, સહજ દશા કેળવાતી જાય છે, અવલોકન સૂક્ષ્મ થતું જાય છે, જે જે ભાવો એને નહોતા સમજાતા તે સમજાવા માંડે છે, જે ભાવોમાં એને શાંતિ લાગતી હતી ત્યાં આકુલતા સમજાવા માંડે છે. એ સહજ સમજાણું કે બીજી રીતે સમજાણું? પહેલાં જે ભાવમાં રસ ચડતો હતો, સુખ લાગતું હતું, સારું લાગતું હતું, એ જ ભાવમાં આકુલતા લાગવા માંડી, એ સહજ થયું કે અસહજ થયું? કે સહજ થયું, જ્ઞાન એવું સૂક્ષ્મ થયું, જ્ઞાન પ્રયોજનને પકડતું થયું. એ સહજતા ઉપરથી એને પોતાને વિશ્વાસ આવે છે કે આ જ્ઞાન આગળ વધી વધીને સ્વાનુભવ સુધી પહોંચશે અને એ સહજપણે મારું કામ થશે એવો વિશ્વાસ સહજતાપૂર્વકનો આવી જાય છે અને એમાં કરું કરું પણ હોતું નથી. ભાવનાના બળે પુરુષાર્થ સહજ જ છે, બળવાન ભાવના થાય છે ત્યાં પુરુષાર્થ સહેજે સહેજે ઉપડે છે અને એ આત્મવિશ્વાસ ઊભો કરે છે, સેલ્ફ કોન્ફિડન્સ ઊભો કરે છે કે આમ જ મારું કાર્ય એક વખત સહજપણે ઉત્પન્ન થવાનું છે, એટલે એને કર્તૃત્વની આકુલતા નથી થતી અને મોડું થાય છે એનો ખેદ પણ થાય છે, અને છતાં કર્તૃત્વની આકુલતા ઉત્પન્ન નથી થતી. બે વાત સાથે ચાલે, કર્તૃત્વની આકુલતા ઉત્પન્ન થતી નથી એટલે પ્રમાદ થાય છે અને ઢીલો રહે છે એમય નહીં, અને શીઘ્ર કરવું છે એટલે કર્તૃત્વ આવી જાય છે એમય નહીં. એવી રીતે વાત છે. પુરુષાર્થ કરે તો દૃઢદ્રષ્ટિ થાય છે, એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે, અથવા પુરુષાર્થ અને ક્રમબદ્ધનો અવિનાભાવી સંબંધ છે. સ્વરૂપ સંબંધીનો પુરુષાર્થ અને ક્રમબદ્ધનો સ્વીકાર બંને યથાર્થ હોય છે, સાથે હોય છે. પર્યાય ક્રમબદ્ધ છે, પણ દ્રવ દ્રષ્ટિ કરી કરતા બુદ્ધિ છોડાવી છે એમ ગુરુદેવનું કહેવું છે. શું ફરીથી શું કહે છે? ગુરુદેવ એમ કહે છે કે પર્યાય ક્રમબદ્ધ છે, પણ દ્રવ દ્રષ્ટિ કરીને કરતા બુદ્ધિ છોડાવી છે. પર્યાયનું કરતાપણું છોડાવવા માટે પર્યાયની ક્રમબદ્ધતાનો ન્યાય લાગુ કરવો છે. છે તો વસ્તુ સ્થિતિ એમ જ છે, પણ એ વસ્તુ સ્થિતિને યથાર્થ પ્રકારે લાગુ કરવા પાછળની યોજના છે, વ્યવસ્થા છે. એ વ્યવસ્થા એકદમ ન્યાયપૂર્ણ છે અને ક્યાંય પણ જીવને નુકસાન ન થાય એવો પ્રકાર છે. સિદ્ધાંત સરળતાથી ગ્રહણ થવો જોઈએ, સિદ્ધાંત સરળતાથી અંગીકાર કરવો જોઈએ. કેમ કે કોઈ પણ સિદ્ધાંતનું પ્રતિપાદન આત્મહિતાર્થે થયેલું છે. પ્રતિપાદન થયું છે, પણ હેતુથી થયું છે કે એમને એમ થયું છે? હેતુથી થયું છે. જો આત્મહિતના હેતુથી પ્રતિપાદન થયું હોય તો આત્મહિતના હેતુપૂર્વક જ એનું ગ્રહણ થવું જોઈએ, તો જ એ સરળતા છે અથવા યથાર્થતા છે, નહીંતર યથાર્થતા રહેતી નથી. અને સિદ્ધાંતનો વિપર્યાસ થાય છે. શું થાય છે? સિદ્ધાંતનો ઉલટાનો વિપર્યાસ થાય છે. એટલે એ વિપરીતપણે લે છે, ઊંધું લે છે, માટે એનું ફળ દુઃખ આવે છે. ઝેર કયો કે દુઃખ કયો, અમૃત કયો કે શાંતિ કયો કે સુખ કયો, સુખામૃત. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે પોતાને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. કાંઈ નહીં, બધું ક્રમબદ્ધ છે. આપણે પુરુષાર્થ થવાનો હશે તારે, સમય દર્શન થવાનું હશે તારે, બધું ક્રમબદ્ધ છે. આપણે માનીએ છીએ બધું ક્રમબદ્ધ છે. હે, તરસ લાગે ત્યારે પાણી પીવા માટે એમ ન કરે કે પાણી મોઢામાં આવવાનું હશે ત્યારે આવશે. ભૂખ લાગે ત્યારે, રસોઈ બનવાની હશે ત્યારે બનશે, જમવાનું બનવાનું હશે ત્યારે, મોઢામાં કોળિયો આવવાનો હશે ત્યારે, આપણે છાના મને અદબ પાડીને બેસી જાવ ત્યાં એમ નહીં. એટલે એને એ વાત યથાર્થ લીધી નથી, એ વાત એને યથાર્થ સ્વીકારી નથી. એ ગોશાળાનો નિયતવાદની ચર્ચા એમ જ ચાલી છે. ગોશાળો બધું નિયત સ્થાપતો હતો, સિતાંબરમાં મનતા સુધી કથા છે, દિગંબરમાં કથા નથી. ગોશાળાનો નિયતવાદ, આ ગુરુદેવ આક્રમબુદ્ધની વાત કરી ને ત્યારે વિરોધ એવી રીતે ચાલે, પગાર તો ગોશાળાનો નિયતવાદ થઈ જશે. ગુરુદેવે ક્યાંક ખુલાસો પણ કર્યો છે. એ કોઈ મહાવીર સ્વામીનો વિરોધી હતો, ભગવાન મહાવીર સ્વામીના વખતમાં એમને વિરોધી હતો, તીર્થંકરને વિરોધી તો હોય છે, એમનું ખોટું છે. એની સામે એને પણ પોતાનું ગ્રુપ હતું અને એ ગુરુ થઈને બધાનો સિદ્ધાંતોને સમજાવતો હતો. તેણે નિયત વાત કાઢ્યો, બધું નિયત છે કે બધું નિયત છે કે જે બનવાનું છે બધું એના સ્વકાળે નિયત જ બનવાનું છે. એને પૂછ્યું કે તમારી સ્ત્રી ઉપર કોઈ બળાત્કાર કરે તો એ નિયત જ હોય ને કે, તો તમારે કાંઈ ન કરવાનું? તો કે નહીં, એને તો મારી નાખું કે. એને શું આવ્યું? મને સ્ત્રી ઉપર મમત હોય ને તો એને તો કોઈ મારી નાખું કે, મારી સ્ત્રીનું કોઈ નામ લે જોયું કે. હા, તો કે તારો નિયત વાત ક્યાં ગયો? તો કે એવું ન હોય કે, નિયત વાત મેં એવું ન ચાલે કે. હા, તો એ ગોશાળાનો નિયત વાદ હતો એમ કહેવાનું. પછી શું કે ગોશાળાનો નિયત વાદ એવો હોય એવી રીતે ક્રમબદ્ધમાં તો પછી બધું ક્રમબદ્ધ આપવું જોઈએ. જ્ઞાતા દ્રષ્ટા એટલે જ્ઞાતા દ્રષ્ટા, તો તારું ક્રમબદ્ધ સાચું. આમ તો શું છે, આ જ્ઞાન દશાની ભૂમિકાનો ન્યાય ને સિદ્ધાંત છે. મુમુક્ષુની ભૂમિકામાં ક્રમબદ્ધનો આધાર લેવા જાય, સ્વકાળ અને કાળલબ્ધિનો આધાર લેવા જાય, અવલંબન લેવા જાય, તો એને પુરુષાર્થ મંદ પડી જાય. કઈ ભૂમિકાનો ન્યાય છે એને સમજવું જોઈએ. એક પ્રસંગ બન્યો હતો, ભગવાન દાસજી સાગરવાળા ગોડાઉન સળગીને આગ લાગી ગઈ. બીડી પત્તાનો ધંધો એટલે સૂકેલા પાંદડાને હળગતા શું વાર લાગે. જેવી આગ લાગી કે આખું ગોડાઉન સળગી ગયું, હજારો રૂપિયાનો માલ એનો નુકસાન ગયો છે. ત્યાંથી સાંભળીને ગયેલા એટલે સમાધાન થયું. બસ ક્રમબદ્ધમાં જેમ થવાનું હતું તેમ થયું, ગોડાઉન હળગી જવાનું છે. થોડીક શાંતિ પણ થાય, સિદ્ધાંતો જોરદાર છે એટલે થોડીક શાંત સમાજ શાંતિ પણ થાય તો ચાલો. મિત્ર આકુળતા બહુ થાય, અરે રે આપણને હજારોનું નુકસાન, હજારો રૂપિયા આપણા વ્યા ગયા, હજારો રૂપિયાનું નુકસાન થયું. જે ક્રમબદ્ધમાં થવાનું તેમ થયું, થોડીક શાંતિ પણ થાય, મંદ કશાય આવે. સોનગઢ આવીને વાત કરી ગુરુને રાત્રિ ચર્ચામાં, હું બેઠો હતો, અમારા કોઈ એસા હો ગયા, અમારા ગોડાઉન જલ ગયા, હમને તો લ્યા કે કર્મબદ્ધમાં જો હોને વાલા થા તો હુઆ, તો ક્યાં અમને સહી સમાધાન ક્યા? ગુરુદેવને ના દે દે કે નહીં, બહુ ક્રમબદ્ધના સહી સમાધાન નહીં હૈ. ગોડાઉન તો હમારા ગોડાઉન જલ ગયા, હમારા ગોડાઉન જલ ગયા, એ સમાધાન કહાં કહાં? પહેલે એસા આના ચાહીએ કે ગોડાઉન હમારા હૈ નહીં, ફિર જો હોના થા સો હો ગયા. એમ પારકાનું આપણે ખાય ત્યારે શું કહે, કોઈને કાંઈ થાય પારકાનું તો માણસ ડાયો થઈને ઉપદેશ આપે, ભાઈ જે બનવાનું હતું ને બનવા કાળે બન્યું, હવે તમે શાંત થાઓ, જે બનવા કાળે હતું બંધ, હે થઈ ગયું થઈ ગયું, હવે એનો તમે ઉપાધિ નહીં કરો, એની ચિંતા નહીં કરો, એનો શોક નહીં કરો, એનું આમ નહીં. કેમ કે પારકું છે ને એટલે પોતાનેમાં એમ થવું જોઈએ, એમ પોતાનું જે ગણાય છે એમાં તને પારકાપણું આવ્યા પછી ક્રમબદ્ધ લાગુ કરતો યથાર્થ છે. પારકો એટલે અપને તો છોડ કરકે, પરાયાપણ, પરાયાપણ, પરાયાપણ ઉસકો પારકા કહેતા. કે પરાયાપણ લગે ઓર ક્રમબદ્ધ જો હોને સાસ હો ગયા વો તો બરાબર હૈ, લેકિન અપનત્વ રખે, અપનાપન કરે ઓર જો હોના થાસ હો ગયા વો બાત બરાબર હૈ નહીં. હા, હું તો નહીં ચલા એટલે ક્રમબદ્ધ મેં ડાલ દિયા, કાલબ્ધિ મેં ડાલ દિયા. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. ભગવાને જેમ જોયું હોય તેમ થાય, સર્વજ્ઞ પરમાત્માએ એમના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય, એમાં તો કોઈ ફેરફાર નથી. પણ ભગવાને જે દ્રવદૃષ્ટિ થઈ તે પ્રયત્ન વગર થઈ જશે તેમ જોયું નથી. પર્યાય દ્રષ્ટિ મટીને દ્રવદૃષ્ટિમાં પુરુષાર્થ તારો નહીં હોય એમ વાત એમ ભગવાને જોયું નથી. અત્યંત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ ભગવાને જોયો છે દ્રવદૃષ્ટિ થાય ત્યારે, અને એમ દ્રવદૃષ્ટિ થાય છે. પુરુષાર્થ વગર થાય છે એવું ક્યાં ભગવાને જોયું છે? ને છોડને કા સમાધાન કરના ચાહિએ? હમકો અપનાપન ક્યો હોતા હૈ? જલ ગયા તો જલ ગયા, હમકો અપનાપન ક્યો હોતા હૈ? પરાયા કા જલ ગયા તો હમકો હમકો કુછ હોતા કે નહીં હોતા? તો અપનાપન કે કારણ કે દુઃખ હોતા હૈ, એસલે અપનાપન તોડને કા પ્રયાસ કરના ચાહિએ. અપનાપન તો રખે ઓર કર્મબંધ મેં હોને વાલા થા સો હો ગયા, પણ મન કહે કે શાંતિ કા સમાધાન હોવે, તો સમાધાન સહી નહીં. સુગાનીજી લીધું છે, ક્રમબુદ્ધ ઉપર જ એ કીધું છે કે દ્રષ્ટિ તો પર્યાય ઉપર રાખે, અને પર્યાયમાં જેમ થવાનું હતું ક્રમબદ્ધમાં થવાનું હતું તેમ થયું. એ શાંતિ એ સમાધાન તો ભૂંડ અને ઘોરી વિષ્ટા ખાવામાં સમાધાન કરે છે એના જેવું છે. કડક ભાષા લીધી છે, ઉલટું સમાધાન કરે એના માટે બહુ કડક ભાષા વાપરે છે. હા, દૃષ્ટિ પ્રકાશમાં તીસરા ભાગમાં હે જે કોઈ સિદ્ધાંત કા અયથાર્થ રૂપ સે ગ્રહણ કરતા હૈ તો ઉસકે પર બહુત કડક પ્રહાર કરતે થે. એસા નહીં હોતા. શું કહે છે? ભગવાને જેમ જોયું હોય તેમ થાય, કેવળ જ્ઞાનનો અસ્વીકાર કરવાની વાત નથી. પણ ભગવાને કાંઈ એવું જોયું નથી કે પુરુષાર્થ વગર દ્રવદૃષ્ટિ પ્રગટ થાય છે એવું કાંઈ ભગવાને જોયું નથી. જેને થાય છે એને પુરુષાર્થ હોય છે ને દ્રવદૃષ્ટિ પ્રગટે છે એમ જોયું છે, ને એ રીતે સ્વીકારવું જોઈએ. જે આત્માર્થી હોય, જુઓ હવે શું કહે છે, ભૂમિકાની વાત કરી, જે જીવ આત્માર્થી હોય તેનું લક્ષ પુરુષાર્થ ઉપર હોય જ છે. એને તો મારું જોર ઊંધું ચાલે છે કે સવળું ચાલે છે એનો વિવેક કરવાનો હોય જ છે. એક વાત છે, જે લોકો એમ કહે છે કે આમાં પુરુષાર્થ ઉડી જાય છે, પણ પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી. ઉલટો કરે, કાંસ ઉલટો કરે, પુરુષાર્થ વગરનો વીર્યગુણ પરિણમ્યા વગરનો ક્યારે રહે? કોઈ ગુણનું પરિણમન ન હોય એવો એક સમય તો હતો નથી. હવે વાત તો અવળા સવળાની છે, તો આત્મારથી જુએ છે કે મારો પુરુષાર્થ છે એ કઈ બાજુ જાય છે, મારું જોર કઈ બાજુ જાય છે, બસ આટલું જ જોવાનું છે. જે આત્મારથી હોય તેનું લક્ષ પુરુષાર્થ પર હોય છે. તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પરપદાર્થ તરફની તારી કરતા બુદ્ધિ છોડી દે, અને પરપદાર્થના કાર્યો કરવાનું તારું જોર પણ છોડી દે. યથાર્થ વાત તો એમ છે કે જ્યારે બે દ્રવ્ય ભિન્ન છે તો તું બે બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. એ વાત જો તને યથાર્થ સમજાણી હોય તો બીજા પદાર્થની ક્રિયા અથવા કાર્ય કરવાનું તારું જોર તૂટી જવું જોઈએ. જેમ તમને ખબર પડી કે નદીની રેતીથી લાડુ બને નહીં, અને એ લાડવા કઈ ખવાય નહીં. એ લાડવાનું એની એક કાંકરી આવે ને તો એ લાડવો ખવાય નહીં. આચાર ચૂરમામાં એની કાંકરી આવે ને તો એ લાડવો ખવાય નહીં. ભૂલથી ભળી ગઈ હોય ચપટી એમાં ખાઈ ગઈ હોય ચૂરમામાં, લાડવા વાળી નાખ્યા હોય, શું થાય? કોળીએ કોળીએ કાંકરી આવે ને. જ્યારે ખબર પડી કે એ લાડવા બને નહીં ને એ લાડવા ખવાય નહીં, તો એ લાડવા બનાવવાને ખાવાનો પુરુષાર્થ જોર કરે કેવી રીતે? એમ જો તને જળ ચેતનની ભિન્નતા સમજાય તો તને જળ પદાર્થોનો જે સંયોગોના કાર્યો કરવાનું જોર આવે છે કેવી રીતે? એ કે તારો પુરુષાર્થ કેવી રીતે જોર ખાય છે હજી તો એ વાત તું સમજો નથી. પહેલી વાત તો અહીંયાથી શરૂ થવી જોઈએ. ઈશ્વર કરતા પણ આવ્યું ક્યાંથી? જૈન દર્શનને છોડીને બધા જ એમ માને છે કોઈ એવી ઈશ્વર શક્તિ, ઐશ્વર્યવાળી શક્તિ છે કે જે આખા જગતના સંચાલનને કરે છે અને એના હાથમાં બધી દોરી છે. કેમ કે મરવું હોય ત્યારે મરવું નથી, મરણ ટાણે કોઈને મરવું નથી તો કે નહીં, મરવું પડે છે, આપણું એમાં ચાલતું નથી, કોઈ શક્તિ બીજી કામ કરે છે. એમ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય નથી થતા દેખાવાતા, એટલે લોકો એક ઈશ્વરને ઊભો કરે છે. ક્યાંથી ઊભો કરે છે? કર્તૃત્વ બુદ્ધિમાંથી ઊભો કર્યો. હું કરું છું, હું કરું છું, હું કરું છું તો કે ઈશ્વર પણ કરે છે, કરે ઈશ્વર. આમાંથી બધાને ઊભી છે, સંસારના બધા મનુષ્યોને, બરાબર. પછી કોઈ મેલેડીને માને કે કોઈ દેવીને માને કે દેવને માને, જૈન દર્શનમાં કુદેવ ક્યાંથી ઘૂસે? કરતા બુદ્ધિમાંથી તો ઘૂસ્યા છે. મણિભદ્રને ક્ષેત્રફળને એ બધા આવ્યા ક્યાંથી? પદ્માવતીને બધા ક્યાંથી ઘૂસી ગયા? કરતા બુદ્ધિમાંથી ઘૂસ્યા. આપણે એનો નિષેધ કરીએ તો એ આપણને હેરાન નથી કરી શકતા. કરી શકતા હોય તો કરે કે ન કરે? હમ લોગ ઇસકા નિષેધ કરતે હૈ. અગર વો કુછ કરતે હોતે તો હમારા ભી નુકસાન કર દેતે હૈ. પહેલે હા પહેલે તો હમારા હમકો સાફ કર દે કે ભાઈ એ દુશ્મન હૈ, ઉન લોગો તો પહેલે હટા દો, વરના હમારી દુકાન દુકાન નહીં ચલેગી, હમારી દુકાન નહીં ચલાને દેંગે. એવું કાંઈ બની શકતું નથી, એ લોકોનું પણ ચાલતું નથી, અથવા કોઈનું કાંઈ કોઈનામાં ચાલે જ નહીં. આ વસ્તુ સ્થિતિ છે. એ કર્તૃત્વ મટાડવાનો કર્તૃત્વનો પુરુષાર્થ ઊંધો છે. એટલે સુભાગભાઈને જુઓ, આપણે ઇતિહાસ ચાલે છે, પાંચનમાં એક ઇતિહાસ ચાલે છે કે સુભાગભાઈ ઈશ્વરની કરતા બુદ્ધિમાં હતા. એને પહેલું વહેલું શું કીધું? એક પરિણામ કે કરતા ન દરવ દોઈ, દોઈ પરિણામ ન એક દ્રવ કરતું હે. સીધું કરતા કર્મનો ન્યાય લીધો એમણે સમયસારનો. બે પદાર્થની ભિન્નતા છે, જળ જળ પરિણામે પરિણમે છે, ચેતન અપના ચેતન્ય સ્વભાવ આચરતું હે, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. જળ ચેતનની ભિન્નતા પહેલી શું કરવા લીધી? એવું કે ઈશ્વરનું કરતા પણ મને પોતાનું કરતા પણ છૂટે નહીં. એટલે એમ કહે છે કે તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પરપદાર્થ તરફની તારી કરતા બુદ્ધિ અને પરપદાર્થના કાર્યો કરવાનો પુરુષાર્થ એ વાતનું પહેલાં મૂકી દે, પછી તારા સવળા પુરુષાર્થની ચર્ચા કર. એ પહેલાં સવળા પુરુષાર્થની વાત તને સમજાશે ક્યાંથી? ને કર્મ બધે સમજાશે ક્યાંથી તને? તારા દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિને ફેરવવી, તારા દ્રવ ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિને ફેરવવી, દિશાને ફેરવવી, તે તારા પુરુષાર્થની વાત છે. એમાં પર્યાય દ્રષ્ટિ અને પરનું કર્તૃત્વ છોડવાનું જોર આવવું જોઈએ, અને સ્વરૂપના અવલંબનનું જોર આપવું જોઈએ. કેમ કે દ્રષ્ટિ તો સત્તાને જ ગ્રહે છે. સમ્યક દ્રષ્ટિ, નિજ સત્તાનું ગ્રહણ, એનું નામ સમ્યક દ્રષ્ટિ. એ સત્તા ગ્રહણ કરવા સિવાયનું કામ જ નથી. એટલે નિર્ણયના વિષયને પણ નામ આપ્યું, સ્વરૂપની ઓળખાણનું નામ અસ્તિત્વ ગ્રહણ આપ્યું છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટાવવાનું એ બીજ વિભૂત કારણ છે, અનન્ય કારણ છે, એટલા માટે એ વાત છે. કેમ કે એને તો બીજી દ્રષ્ટિને તો બીજી કાંઈ ખબર જ નથી. આત્મા કેવો છે ને કેવો નથી એને ખબર નથી. નિત્ય છે કે અનિત્ય છે એ ખબર નથી. નાયક છે કે અજ્ઞાયક છે એ ખબર નથી. આનંદ સ્વરૂપ છે કે દુઃખરૂપ છે એ ખબર નથી. એ જ્ઞાનનો વિષય છે. દ્રષ્ટિને તો હું છું એટલી જ વાત, આત્મા છે એ દ્રષ્ટિનો વિષય. પહેલું પદ જે છ પદનું પહેલું પદ છે એ આત્મા છે. ઓબામા એ વ્યૂ પોઈન્ટથી જ આખો એ પદની ચર્ચા કરી છે. આપણે આજે છ પદના પત્રોનું 12 પુસ્તક આવશે. ઓબામા આત્મા છે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, અને કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એના ઉપર આખી ચર્ચા લીધી હતી. એ લોકો એ દ્રષ્ટિથી સાંભળ્યું જ ન હોય. છ પદનો પત્રો અનેક વાર વાંચે, આત્મસિદ્ધિ તો મોઢે કરી નાખે. પણ આત્મા છે એમાં દ્રવ્ય દ્રષ્ટિનો દ્રષ્ટિકોણ છે કૃપાળુ દેવનો. કેમ કે સર્વો સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત આ પદો છે. કેવા છે? સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત વાત કરી છે. એમાં પહેલું પદ જ સમ્યક દ્રષ્ટિનું છે. એના ઉપર ચર્ચા લીધી, બહુ વિસ્તારથી ચર્ચા લીધી. ખાલી પહેલું પદ જ 2-2.5 કલાક છે. છ પદમાં પછી મારે સંક્ષેપ કરવો પડ્યો. બરોબર, ટાઈમની લિમિટેડ હતો. 3 દિવસ શિબિર હતી. 5 દિવસ ને એને બસ થયા છે, મને ખ્યાલ નથી રહ્યો. પણ તોય તો ટાઈમ ઓછો પડ્યો છે. છેલ્લો સંક્ષેપ કરવો પડ્યો. તબિયત પણ અસ્વસ્થ હતી, પણ એ તો ખબર નથી પડતી. બરાબર ચાલતો હતો સ્વાધ્યાય, તો બરાબર ચાલતો હતો. શું કહે છે કે તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિને ગતિ ફેરવી તે તારા પુરુષાર્થની વાત છે. એટલે કે એ જે દ્રષ્ટિ સવળી થાય છે, એમાં કીધું ને મૂંડો મીઠું વાપરે ત્યારે કુળદેવી હવળી થાય. મૂંડો મીઠું, મૂંડો એટલે હોમણ. એટલા દાળ શાક બને ને એટલા માણસો જમે કે હોમણ મીઠું વપરાય એક સાથે, ત્યારે આ માતાજી હવળા થાય. ક્યાં માતાજી? ઊંધી પડેલી દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. હવળી ક્યારે થાય? પ્રચંડ પુરુષાર્થ હોય ત્યારે થાય. સ્વાનુભવનો પ્રચંડ પુરુષાર્થ હોય. જુઓ ને, પોતાપણું મૂકવામાં પરસેવો ઉતરે છે કે નહીં? આ ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં દેહાત્મ બુદ્ધિ મૂકીએ ત્યારે આત્મજ્ઞાન થાય છે કે એમને આત્મામાં આત્મબુદ્ધિ થાય છે? આત્મજ્ઞાન થાય ત્યારે દેહાત્મ બુદ્ધિ છૂટી પડે. દેહને આત્મા ફડાક દઈને જુદા પડે છે ત્યાં. સૌભાગભાઈ કેવું લખ્યું છે? બે ફાડ થઈ ગઈ આપની કૃપાથી. પછી પુરુષાર્થની વાત ન કરે તો વિવેકથી વાત કરે છે ને. કૃપાળુને પત્ર લખે છે એટલે એમ મારા પુરુષાર્થથી તેઓ નથી લખે. આપની કૃપાથી દેહને આત્મા બે ફાડ થઈ ગઈ, ફડાક દઈને જુદા પડી ગયો. એવી રીતે અનુભવ થયો. પુરુષાર્થ કેટલો હોય છે? ફાટ પુરુષાર્થનો બોમ્બો ફાટ્યો હોય પછી અનુભવ થાય. આટલે હુટાવો. અને પુરુષાર્થ એવો ઉપડ્યો, એવો ઉપડ્યો, કેવળ જ્ઞાન લઈશ, કેવળ જ્ઞાન લીધું, હવે તો છોડું નહીં, કેવળ જ્ઞાન લીધું, આત્માને છોડું નહીં હવે, એવું તું બોલમાં વચ્ચે અમારા તું વચ્ચે નહીં બોલતો, ઉંમરમાં ના હતા અંબાલાલભાઈ, કૃપાળદેવની ઉંમરના લગભગ હતા, એ જુવાન હતા, સેવા કરવા આવ્યા હતા, તો વચ્ચે નહીં બોલતી અત્યારે. અંબાલાલભાઈ શું કહે, જુઓ આત્મા ઉપર લક્ષ રાખજો, હં આત્મા ઉપર લક્ષ રાખજો, હં તો કે અત્યારે મારું બીજે લક્ષ હતું હશે કે, તો વચ્ચે બોલમાં કે મારું લક્ષ બીજે હતું હશે કે અત્યારે, કે આત્મા ઉપર જ લક્ષ હોય ને અત્યારે, તો કે એ અઠવાડિયા પહેલાં સમ્યક દર્શન થઈ ગયું છે અને છેલ્લા દિવસની ચર્ચા છે એમને, છેલ્લા દિવસે જરા તબિયત અસ્વસ્થ વધારે થઈ જાય ને, વધારો થઈ જાય પછી દેહ છૂટે, એને રોગનો વધારો કહે છે, વધારો થઈ જાય એમ કે, જ્યારે પ્રાણ છૂટવાની તૈયારી થાય એટલે શરીરમાં અસાતાય વધે, એટલે ઓલો શું અંબાલાલભાઈ છે, આત્મા ઉપર લક્ષ રાખજો, આત્મા ઉપર લક્ષ રાખજો, તો કે તું વચ્ચે બોલમાં ને મારું એક ધારું આત્મા ઉપર લક્ષ છે કે બીજે મારું લક્ષ હતું હશે અત્યારે, કે ઠપકો આપે છે કે તું મને આત્માની વાતે સંભળાવતો નહીં. આત્માની વાત કોને સંભળાવવી પડે, કે જેને આત્મા ઉપર લક્ષ ન રહેતું હોય એવી યોગ્યતા હોય એને સંભળાવવી પડે, બીજાને આત્માની વાત આગળ વધેલાને સંભળાવવાની જરૂર નથી રહેતી. એ સોગાનીએ જે લખ્યું છે એવું એવું લખ્યું છે, શું કહે છે, તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું અને તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે તેમ કહેતા હતા. શું પુરુષાર્થને અનુભવીને કહેતા હતા, એમને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યારે કેટલો પુરુષાર્થ થયો એમનો અનુભવ બોલે છે. એ પુરુષાર્થને ઉડાડવાની વાત કેવી રીતે કરે કોઈ પણ ન્યાયમાં, એટલો તો વિચાર કરવો જોઈએ. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે અને આ મેં કીધું એ બધું ગુરુદેવે સમજાવ્યું છે, અમને કેવી ખબર હતી એમ કે છે. એ ગુરુદેવના ખાતે ચડાવ્યું, આ મેં કીધું એ પણ ગુરુદેવે સમજાવ્યું છે. એ ગુરુદેવનું ગણજો તમે, અમારું નહીં ગણતા જા. ગુરુનું ખાતું મોટું હોય છે હંમેશા, ગમે એટલું નાખે નહીં, નાખતા જ જાય, કાંઈ પણ મોટી વાત આવે, વિશિષ્ટ વાત આવે તો એ ગુરુએ કર્યું, એ ગુરુએ નાખ્યું, એ તો ગુરુનું છે, બધું એ ગુરુનું છે. પુરુષાર્થ કરતા જાય, પોતાના ગુણ પ્રગટ કરતા જાય અને ગુરુના ગુણ ગાતા જાય, આવો પ્રકાર હોય છે હરવારે. એના ઉપર તો એક પુસ્તક આખું બન્યું છે બેનશ્રીને, ગુરુ ભક્તિ બહુ હતી, ગુરુગુણ સંભારણા, બહુ ઘણી ભક્તિ છે એમની, ભક્તિ દેખાય આવે એવી ભક્તિ છે, કેટલી અત્યંત ભક્તિ હતી. ત્યાર પછીનો બીજો કેવી રીતે ચાલ્યો છે, પંચાસ છ્યાસી હારે લેશું ક્રમબદ્ધ છે, સર્વજ્ઞાનો મુદ્દો ઉઠાવ્યો છે ને પ્રશ્નમાં, પંચાસ છ્યાસી હારે લેશું. દ્રવ્ય સકલની સ્વતંત્ર.